તારીખ 22/11/1998, શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 402 અને 406 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 772.
શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 408મો પત્ર છે, પાનું 352. પત્ર છે જ્ઞાન દશાનો. ત્રણેય કાળના જ્ઞાનીઓ આચરણ કેવું હોય છે, અને તે પણ ઉદય કાળે કેવું આચરણ હોય છે એ વાત એમણે બહુ સારી રીતે આ પત્રમાં કહી છે, લખી છે. મુમુક્ષુ જીવને એ પ્રકારે અનુસરવાની પ્રેરણા મળે છે. એ માટે આપણે પણ પ્રયત્ન કરીને, કેમ કે આપણે પણ જ્ઞાની દશા પામવી છે, જ્ઞાની થવું છે. જ્ઞાની થવું છે એટલે સુખી થવું છે, દુઃખી નથી થવું. તો જ્ઞાનીઓ જે રીતે પરિણમે છે એ રીતે પરિણમવાનો આપણે પુરુષાર્થ કરવા યોગ્ય છે. એ દિશામાં જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. સનાતન શબ્દ ત્રણેય કાળના જ્ઞાની માટે આવું આચરણ હોય છે એમ બતાવવું છે. સનાતન એટલે કાયમ, ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં. ત્રણેય કાળના જ્ઞાનીઓનું એવું આચરણ હોય છે કે જ્યારે એમને જે જે પ્રકારનો પ્રારબ્ધ ઉદય આવે તેનું તે સમભાવે વેદન કરે છે, સમ્યક પ્રકારે વેદન કરે છે. એટલે રાગ દ્વેષ કર્યા વિના, ભોગવી લેવું પ્રારબ્ધને, ભોગવી લેવું. અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. અમે પણ જે જ્ઞાનીઓ હંમેશા જે આચરણ કરતા આવ્યા છે એવા જ આચરણ અમને પણ ચાલુ છે. એટલે કે અમને ઉદય આવે છે અનેક પ્રકારનો, પણ એમાં અમે સંભાવે વર્તીએ છીએ. હવે સંભાવે વર્તીએ છીએ એક કયા કારણથી, એની પાછળ શું અમારું પરિણમન કેવા પ્રકારનું છે એ સ્પષ્ટ કરે છે. અર્થાત એમ કરીને લખે, અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. સંસાર પ્રત્યે એમને સ્નેહ નથી, એમને સંસારિક પ્રવૃત્તિ ગ્રસ્તને યોગ્ય હતી, કુટુંબ પરિવારને યોગ્ય અને વ્યાપાર ધંધા આ પ્રકાર વર્તતો હતો. એમાં એમને સ્નેહ નહોતો, પ્રેમ નહોતો, રાગ નહોતો. વેપાર પ્રત્યે રાગ નહોતો, કુટુંબ પ્રત્યે રાગ નહોતો. આમ તો કુટુંબ પ્રત્યે રાગ હોવાથી વ્યાપારની પ્રવૃત્તિ સામાન્ય રીતે બધાને થાય છે, પણ એમને એ પ્રકાર નહોતો. ઉદય અનુક્રમે વેદન છે એવું કોઈ પૂર્વકર્મ બાંધેલું છે એટલે એ પ્રકારનો ઉદય બહારમાં વર્તે છે અને અનુક્રમે ભોગવીએ છીએ. એક પછી એક પછી પ્રસંગો થયા કરે છે, ભોગવાઈ જાય છે, થયા કરે છે, ભોગવાઈ જાય છે. અમને કોઈ રાગ, કોઈ એટેચમેન્ટ, કોઈ સ્નેહ, કોઈ રાગ પ્રકાર નથી એમાં. એ ઉદયના ક્રમમાં એટલે ક્રમે ક્રમે ઉદય આવે ને, મારા પ્રત્યે એક પ્રસંગ બને, એક પ્રસંગ પૂરો થાય પછી બીજો ઉદયમાં આવે, બીજો પૂરો થાય ત્રીજો ઉદયમાં આવે, એમ ક્રમે ક્રમે. શું એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. આવો ઉદય ન આવે તો ઠીક, અને આમ હળવો આવે તો ઠીક, આમ સારો હોય તો વધારે સારો આવે તો ઠીક, વધારો ઘટાડો કરવાની ઈચ્છા થતી નથી. જે આવ્યો એ પૂર્વક્રમ પૂર્વકર્મ પ્રમાણે આવ્યો છે, ભલે આવ્યો. અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. શું કહે છે કે ઉદયનામાં ફેરફાર કરવાની ઈચ્છા ન થવી એ પણ જ્ઞાની પુરુષોનું આચરણ છે. બે વાત કરી, એક તો ઉદયને સંભાવે ભોગવવો રાગદ્વેષ કર્યા વિના, એક વાત. બીજું એ ઉદયમાં પણ ફેરફાર કરવાની ઈચ્છા ન થવી, બીજી વાત. એ બે પ્રકાર જ્ઞાનીઓને હોય છે. કેમ કે હું આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપે આત્મા છું, મારે અને ઉદયને ખરેખર કાંઈ લેવા દેવા નથી. અને જ્યાં આપણે લેવા દેવા ન હોય ત્યાં આપણે માથાકૂટમાં ઉતરતા નથી, ઉતરીએ છીએ. રસ્તા ઉપર બે માણસ ઝઘડે છે, આપણે શું લેવા દેવા, આપણે તરીને ચાલીએ છીએ. કોઈને કોઈના ઉદયમાં આપણે તો કાંઈ માથું મારવા જતા નથી ને, જઈએ છીએ. એવી રીતે પોતે જુદા પડી ગયા છે. સ્નેહ નથી એટલે મારાપણું નહીં હોવાથી સ્નેહ નથી, નહીંતર તો રાગ થયા વિના રહીએ ને. મારું કુટુંબ અને મારી દુકાન, મારો ધંધો, એ જ્યાં સુધી હોય ત્યાં સુધી રાગદ્વેષ થયા વિના રહીએ જ નહીં. પણ કુટુંબમાં કાંઈ ઉદય આવે, કોઈ સાજુ માંદુ થાય, કાંઈ થાય, કોઈ જન્મે, કોઈ મરે, કંઈ ગમે તેમ થાય, પૂર્વકર્મનો ખેલ છે, સ્વપ્ન જેવો સંસાર છે. આપણે શું, મારે તો કાંઈ છે ને નથી, મને કંઈ લાગતું ઓળખતું નથી. કેમ કે હું આત્મા છું, હું એક આત્મા છું, મારે કાંઈ લાગતું ઓળખતું નથી. તથાપિ તો પણ એમ કે છે, જેમાં સ્નેહ રહ્યો નથી, જેમાં મારાપણાથી રાગ રહ્યો નથી, અને સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ છે, હવે રાગ કરવાની ઈચ્છા નથી, રાગ રહ્યો નથી, રાગ કરવાની ઈચ્છા પણ નથી, અથવા ઈચ્છા નિવૃત્ત થવા આવી છે, ઓસરી ગઈ છે, હવે અલ્પ છે, એ પણ મટવા આવી છે, એવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. કોઈ કામનું પોતે કારણ બનીને કાર્ય કરવું એવી ઈચ્છા નથી. કોઈના કારણનો આપણે કાર્ય થાય, આપણું કાર્ય થાય, કોઈના કારણે આપણું કાર્ય થાય, એ ઈચ્છા નથી રહી. એ કાર્યકારણનો પણ વિકલ્પ ખલાસ છે. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે, અમારા આત્મા તો એથી છૂટો પડી ગયેલો છે, નિવૃત્તપણું છે. જો પ્રારબ્ધ અનુસાર સંગ પ્રસંગ ઉભા થાય છે, પણ એમાં પોતાપણું નથી એટલે આકુરતાને દુઃખ નથી, ભય નથી, નહીતર ભય થાય, શું થશે શું થશે. સંસારમાં માણસો ભય વગરના કોઈ નથી. શરીરમાં પોતાપણું હોવાથી મૃત્યુનો ભય છે, અને બધે જ લાભ નુકસાનના પલાખા ગણી રાખ્યા છે. આમ થાય તો લાભ, આમ થાય તો નુકસાન, આમ થાય તો લાભ, આમ થાય. એટલે ભય વગર તો કોઈ જીવતું નથી. ભય છે એ સુખી છે એ તો કહી શકાય એવી વાત છે, એને ભય છે ત્યાં દુઃખ છે એ સાબિત કરવાની જરૂર નથી. આવી સંસારના માણસોમાં સ્થિતિ છે. તેમ છતાં પણ આવી અમારી અંદરની દશા હોવા છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે. અમારી અંદરથી જુદા પડી ગયા એટલે સંગ પ્રસંગ કાંઈ ઊભો નથી થતો એવું નથી, કોઈ અનુકૂળતા પ્રતિકૂળતાના પ્રકાર નથી ઉત્પન્ન થતા એવું કાંઈ નથી, બધું ચાલે છે. જે સમ પરિણામે વેદન કરીએ છીએ, સમ પરિણામે ભોગવી લઈએ છીએ, જે હોય તો ભલે ઉદય એના સ્વકાળે આવ્યો છે, એના સ્વકાળે પૂરો થઈ જશે. એનો પણ એનો કાળ હોય છે, એનો સમય હોય છે, એના સમય આવે છે, એના સમયે જાય છે. દ્રષ્ટાંત લઈએ, શરીરમાં રોગ આવે છે કોઈ સમયે, કોઈ વખતે રોગ ઉત્પન્ન થાય છે, અસાતાવેદનીનો ઉદય શરૂ થયો. રોગ આવે ત્યારે આત્માને કેટલું નુકસાન થાય, કેમ કે રોગ આત્માને થતો નથી, શરીરને થાય છે અને એના સ્વકાળે પૂરો થશે. એની મર્યાદા હોય છે, કદાચ કોઈને આયુષ પર્યંત ન પૂરો થાય એવી પણ મર્યાદા હોય, તો તેથી એ શું એના સ્વકાળે પૂરો થઈ જાય છે, અસાતા વેદની પૂરી થાય છે. પણ જેમાં પોતાપણું નથી એમ જે શરીર, એમાં એ ઉદય પૂરો થાય તો ભલે ને ન થાય તો ભલે, આપણે હું એના જેવું છે. પછી એને કોઈ ઉપાધિ નથી. જીવ પોતાપણું કરે ત્યારે ઉપાધિ આવે એને. ઉપાધિ ક્યારે થાય? પોતાપણાની કલ્પના થાય ત્યારે. કેમ કે પારકાની ઉપાધિ કોઈ કરતું જ નથી. કરે છે કોઈ? કોઈ પારકાની ઉપાધિ નથી. વાત તો એમ છે કે પોતાપણું કેવી રીતે ન માનવું. આપણે એક કુટુંબમાં જન્મ્યા, આપણા પ્રારબ્ધ પ્રમાણે બધા પ્રસંગો થવા માંડ્યા, હવે એમાં પોતાપણું કેવી રીતે ન કરવું, આ એક સમસ્યાનું સમાધાન થઈ જાય એટલે બધા સમાધાન આવી જાય. કેમ કે તમામ પ્રકારની આધિ વ્યાધિને ઉપાધિ એ પોતાપણાને લઈને છે. પોતાપણું સ્વરૂપ જ્ઞાન થાય તો જ પોતાપણું મટે. વસ્તુનું સ્વરૂપ જ્ઞાન, તું જો તું કોણ છો? તું જીવ છો કે તું માણસ છો? એ જો કે ફલાણો ફલાણો છો, તું જીવ હોય તો તારે બીજા સાથે કઈ સંબંધ નથી. જીવ ભૂલ્યો, પોતે જીવ છે એ ભૂલ્યો એટલે કલ્પું હું ફલાણો ફલાણો થઈ રહ્યો, ઉપાધિ આવ્યા વગર. જીવનું મૂળ સ્વરૂપ એ નિરુપાધિક સ્વરૂપ છે. ઉપાધિ કરવું એનું સ્વરૂપ નથી, સ્વરૂપમાં છે જ નહીં એ વસ્તુ. એ તો સ્વરૂપને ભૂલીને જીવ ઉપાધિ કરે છે, પોતાના આત્મ સ્વરૂપને ભૂલીને જ જીવ ઉપાધિ કરે છે. સ્વરૂપને સંભાળે તો ઉપાધિ નથી, કેમ કે સ્વરૂપ નિરુપાધિક સ્વરૂપ છે. કેવી રીતે હોય? ને હોય તો એ પછી એને ઉપાધિ કેમ કહેવાય? તો એનું સ્વરૂપ થઈ ગયું. એટલે એવું જે પ્રારબ્ધ પૂર્વે પરિણામ કરીને ઉપાર્જન કરેલું છે, મેળવેલું પ્રારબ્ધ છે, પોતાનું જ કરેલું પ્રારબ્ધ છે, હવે એ પ્રારબ્ધ એવું ફરીને બંધાય એવું અમારે કરવું નથી. પૂર્વે કરેલું આવ્યું તો આવી જવા દો, ભલે આવ્યું. દેણું કર્યું છે, લેણ દાર લેવા આવ્યો, દઈ દીધું, ખાતું સરખું કર્યું, હવે લેણ દેણ રહી નહીં. એવી રીતે પ્રારબ્ધને સમપરિણામે ભોગવે છે. જે સમપરિણામે વેદન કરીએ છીએ, તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદય જોગ છે એમ જાણી ક્વચિત ખેદ પામીએ છીએ. હજી પણ આ પ્રારબ્ધનો ઉદય જલ્દી પૂરો થાય એવું દેખાતું નથી. આ એક એમને વિશિષ્ટ જ્ઞાનનો પ્રકાર છે કે આ પ્રારબ્ધ આમનામ હજી લંબાય એવું લાગે છે. આ ઉદય હજી પૂરો જલ્દી થાય એવું દેખાતું નથી એમ જાણીને ક્યારેક ખેદ થાય છે. કેમ કે પોતે એક લયથી એક ધારાએ સ્વરૂપમાં લીન રહેવા માંગે છે. પ્રારબ્ધ અનુસાર જે પ્રવૃત્તિ કરવાની બને છે એમાં ઉપયોગ જાય છે એનો ખેદ છે. ઉપયોગ દેવો પડે છે એનો ખેદ છે. પ્રારબ્ધ કેમ આવું છે એનો ખેદ નથી. ઉપયોગ દેવો પડશે, હજી પણ ઉપયોગ લંબાવવો પડશે, હજી પણ એમાં ઉપયોગ દેવો પડશે, એમાં થોડું ઘણું રોકાવવું પડશે એનો ખેદ છે. ક્વચિત ખેદ પામીએ છીએ, ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ. કોઈ વખત એ ખેદ વધી જાય છે. કેમ કે અમારે બહાર ઉપયોગ દેવો પડે એ પસંદ નથી. ઉપયોગ તો સ્વરૂપમાં જ રહેવો જોઈએ. બહાર ઉપયોગ આપવો પડે અને એટલી આકુળતા ઊભી થાય, એટલું જે સંસારમાં રહેવાપણું છે એનો ખેદ છે, દુઃખ છે. એનો ખેદ છે એટલે દુઃખ છે, એનું દુઃખ થાય છે. ઉપયોગ દેવો પડે છે, સંસારમાં પ્રીતિ નથી ને રહેવું પડે છે એનો ખેદ છે. એનો અર્થ એ થાય છે કે સંસારનો નાશ કરવાનો તીવ્ર ભાવ આવે છે અને જરાય સંસારમાં ન રહેવાનું થાય તો સારો એવો અભિપ્રાય છે એની પાછળ. કે આ સંસાર કોઈ ભોગે ન જોઈએ, પણ પોતે જ કરેલું છે પ્રારબ્ધ, હજી લંબાયેલું છે, હજી મારે આમાં સમય કાઢવો પડશે, આવા નવા પ્રસંગોમાં મારે સમય દેવો પડશે, સમય મારો જશે, હજી મારો સમય આવા નવા પ્રસંગોમાં જશે, સંસારી કાર્યોમાં જ જશે એનો ખેદ છે, એનું દુઃખ છે. અને તીવ્રપણે એનો નિષેધ આવે છે એટલે એનો તીવ્ર ખેદ આવે છે. તે ખેદનું કારણ વિચારી જોતા તો પરાનુકંપારૂપ જણાય છે અને બીજા પ્રત્યેનો અનુકંપા ભાવ એમાં આવે છે. બીજાને બહુ દુઃખ થાય એવી પરિસ્થિતિ છે. જો પોતે ઉડાડીઓ કરીને નીકળે તો ઘણાને ઘણું દુઃખ થાય એવી પરિસ્થિતિ છે. એટલે અનુકંપાનો ભાવ આવી જાય છે. મારા છે એટલે અનુકંપા નહીં હોય, એવા પ્રકારને પારમાર્થિક અનુકંપા છે. એ જેવું ઘણા આકરા કર્મ બાંધશે. વર્તમાન ભૂમિકામાં ઉદયમાં રહીને પુરુષાર્થ કરી શકીએ એમ છીએ. ઉદયમાં પરિણામ બગડે એવી પરિસ્થિતિ નથી. અને એમાં એને એ બીજા જીવોને નુકસાન નહીં થાય, એમાં બીજા જીવોને નુકસાન નહીં થાય. જે ભૂમિકાનો પુરુષાર્થ કરવો છે એ ભૂમિકાનો પુરુષાર્થ તો ઉદયમાં રહીને પોતે કરી શકે છે. એટલે બીજા જીવોની અનુકંપાનું અનુસંધાન કરી લીધું. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એટલે જે પ્રારબ્ધનો ઉદય આવે એ ઉદય પ્રમાણે ભોગવી લેવું, ઉદય આવે એ ઉદય પ્રમાણે ભોગવી લેવું, બીજી ઈચ્છા નથી એમાં. એટલે પ્રારબ્ધને ફેરફાર કરવાની ઈચ્છા નથી. તથાપી તો પણ બને છે શું બીજી બાજુ, કે તે ઉદયમાં બીજા કોઈને સુખ દુઃખ રાગ દ્વેષ લાભ લાભના કારણ રૂપે બીજાને ભાષ્ય છે. બીજાને એમ લાગે છે આણે આમ કર્યું, આણે આમ કર્યું. મોટા ભાગે તો લાભમાં તો બહુ માણસોને નથી તકલીફ થતી, પણ નુકસાનમાં તકલીફ થાય છે. એટલે દ્વેષનું કારણ થાય, નુકસાનનું કારણ થાય, દુઃખનું કારણ થાય એવું બીજાને લાગે છે. ભાસવું એટલે લાગવું, એવું બીજાને લાગે છે. ક્યારેક કોઈને લાભનું કારણ થાય છે, પણ એમાં તો અમને કંઈ લેવા દેવા નથી કે અમે ક્યાં લાભ કરી દઈએ છીએ. કોઈ એમ કહે છે તમે અમને સુખી કરી દે, પણ એ કાંઈ અમારે છે ને, અમે કોઈને સુખી કરી દીધા નથી, એ તો કાંઈ અમારે છે ને. પણ કોઈને દુઃખ થાય છે, કોઈને દ્વેષ થાય છે, કોઈને નુકસાન થાય છે એને અમારા થકી થાય છે એવું લાગે છે. અને તે લાગવાને વિશે, તે ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ, એ જોઈને ખેદ થાય છે. અરે રે, આ લોકોને ભ્રાંતિને લઈને ખેદ થાય છે. અમારે તો કાંઈ એને દુઃખ દેવાની ઈચ્છાવાળા નથી, કે એને નુકસાન કરવાનો અભિપ્રાયવાળા નથી, છતાં પણ ભ્રાંતિને લઈને ખેદ થાય છે. અરે રે, આ લોકોને અણસમજણથી ભ્રાંતિને લઈને બહુ માઠું કર્મ બંધાય છે. એમાં એમ છે, એ જગ્યાએ કોઈ સામાન્ય મનુષ્ય હોય અને પરિણામ બીજા જીવનમાં બગડે તો એટલું માઠું કર્મ નથી બંધાતું, કે એ જ જગ્યાએ કોઈ જ્ઞાની પુરુષ સત્પુરુષ હોય અને એના નિમિત્તે એને પરિણામ બગડે અને જે કર્મ બંધાય એ બહુ માઠું બંધાય. એનું પણ અનુકંપાને લઈને ખેદ થાય છે. અરે રે, આ બિચારાને આ ભ્રાંતિથી ને આવું કાં થાય, થાય જ. બહુ બહુ જ ખરાબ પરિસ્થિતિ થાય. ઘણા પ્રકારના ઉદય ખરાબ આવે પછી, કારણ કે એને ઉદયને લઈને ગડબડ કરી છે ને, એટલે ઉદયમાંય ઘણા પ્રકારના ખરાબ ઉદય આવે. જ્ઞાની મળવાનો તો સવાલ જ નથી. હા, એટલે એમાં કરવું શું એ હું જ નહીં. એને એના માટે શું કરવું, કેમ ઓલા તો સ્વતંત્ર રીતે એની અયોગ્યતાને લઈને બિચારા પરિણમે છે. આપણું તો કાંઈ ચાલે નહીં, કરવું શું. પછી તો એનાથી ઉદાસીન થવા સિવાય બીજો કોઈ ઉપાય એમાં નથી હોતો. પણ એક સરસ અહીંયા વચન લખ્યું છે એમણે, કે જે સંસારને વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કરતા તરીકે ભાષ્યમાન થવું તે બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. બે કોર ધાર વાગે, અને એક ધારી તરવાર હોય ને તો એમ થાય કે ભાઈ તરવાર ધારને નીચે રાખો ને ઉપર ચાલો તો વાગે તો નહીં, પણ બે કોર ધાર તરવાર તો બે ધારી જ હોય છે હંમેશા. તરી તરવાર એવું હથિયાર છે કે એને બે બાજુ ધાર કાઢ્યો, છરીની જેમ એક બાજુ ધાર ન હોય, એટલે ગમે તેમ મારે તો આમાંને વાગે તે, આગળથી વાગે ને પાછળથી વાગે. એક ખાસ પ્રકારનું હથિયાર એવું છે અને એને વાપરવાની કળા હોય છે. એટલે ચારે બાજુથી હલ્લો થતો હોય ને તો તરવારવાળો પોતાને બચાવી શકે, કેમ કે એ ચારે બાજુ એને જેટલી ઝડપથી ફેરવે, હમણે એને કહે છે એટલી ઝડપથી ફેરવે, દેખાય નહીં માણસને. જેમ પંખોના પાંખડા ન દેખાય બહુ ઝડપથી ફરે, એમ એટલી ઝડપથી ચારે બાજુ એ ફેરવે, એકે ઘા કોઈને ન વાગે અને કોઈ જે આવે એ કપાઈ જાય એની સામે, કારણ કે બધી બે બાજુ ધાર હોય. એને એવી જે બે ધારી તરવાર છે એના ઉપર હાલવું કેવી રીતે, એમ કે છે. સાક્ષીએ સાક્ષી તરીકે રહેવું, શું એ સંસારમાં સાક્ષી, એ સાક્ષી તરીકે રહેવું અને એને લોકો કરતા માને, ઓલા સાક્ષી છે, આ કહે છે તમે ના, તમે જ કર્યું ને, તમે જ બગાડ્યું બધું અમારું, મને કાંઈ લેવા દેવા નથી. એ અંદરમાં સાક્ષી તરીકે રહે છે, ઓલોને ઢસડે છે, પ્રસંગમાં ખેંચી જાય છે. જે કરતા તરીકે માને છે ને એને ઉદયમાં ખેંચી જાય છે. આ સાક્ષી તરીકે રહેવા માંગે છે, જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહેવા માંગે છે, એને ખેંચે છે. હે તમે આમ કર્યું, તમે આમ કર્યું, તમે જ આ બધું ઊભું કરો છો. એ વખતે સાક્ષી તરીકે રહેવું, ભલે બીજા એને કરતા તરીકે માનતા હોય, એ વાત સાધારણ નથી. જ્યારે બીજા આરોપ કરે, એ આરોપ તો ખોટો જ છે, જે આરોપ કરે છે એ તો ખોટો જ છે, પણ જે ઉદય પોતાનો છે, ઉદય કોનો કરેલો છે, પોતાનો કરેલો છે. સામો જીવ આરોપ કરે છે એ વખતે સાક્ષી તરીકે રહેવું, એ ઘણો પુરુષાર્થ માંગે છે. એટલે ખોટો આરોપ કરનાર પ્રત્યે પણ દ્વેષ ન કરે, રાગ થવાનો તો પ્રશ્ન નથી, પણ દ્વેષ ન કરે. ઠીક છે, આપણો આ પ્રકારનો ઉદય છે અને એ જીવને નુકસાન ઘણું થાય છે, પણ એનો કોઈ ઉપાય નથી, આપણી પાસે એનો કોઈ ઉપાય નથી. એ જીવી વખતે દુઃખી પણ ખૂબ થાય છે અને ભવિષ્યમાં પણ વધારે દુઃખી થાય એવું જ કર્મ બાંધે છે. આપણે સાક્ષી રહી જાઓ, એવો પુરુષાર્થી અંદરમાં કરતા હતા, પ્રસંગો એવા બનતા હતા કે બીજા એને ખેંચી જાય. બહુ જાગ્રત અવસ્થામાં હોય છે, કોઈ ગમે એટલો ખેંચવા માંગે તો પણ ખેંચાય નહીં, એવા પુરુષાર્થમાં અડગ રહે અને એની અંદર મોટો આધાર પોતાના સ્વરૂપ સામર્થ્યનો હોય છે. એવા પુરુષાર્થમાં જ્ઞાનીને મોટો આધાર પોતાના સ્વરૂપ સામર્થ્યનો છે. એક દ્રષ્ટાંત આપું, બીજો બહુ જીવંત દ્રષ્ટાંત છે. એક મુમુક્ષુ, એક બે મુમુક્ષુ એવા હતા, જરા ક્લેશવાળી પ્રકૃતિના હતા. ક્લેશ કરે એનાથી થઈ જ જાય નહીં, કરે ત્યારે જ કંઈક શાંત થાય, પ્રકૃતિ ગતે ને ઉદય એવો આવે. એમાં સોગાનીજી આવી ગયા એના ઉદયમાં, એટલે સોગાનીજીનો ઉદય ને બહુ ક્લેશ કર્યો, બહુ બોલવા માંડ્યા, બહુ બોલ્યા, આમ શાંત બેઠા હતા. હું આવી ચડ્યો, આ લોકો તો બહુ ગડબડ કરે છે, શું બોલ્યા કે હમ એસે નપુંસક નહીં હૈ કે હમકો કોઈ કસાઈમાં ખીચી જ જાવે, અમને કોઈ કસાઈમાં ખેંચાઈ જાય એવા અમે નપુંસક નથી. અમારો પુરુષાર્થ ચાલે છે. કસાઈ પરાણે કરાવી જાય એ વાતમાં કાંઈ માલ નથી. એના પરિણામે એની પાસે અમારે કાંઈ લેવા દેવા નથી. અમે જ્ઞાતા દ્રષ્ટા છે. આ ઉદયના પણ અમે જ્ઞાતા દ્રષ્ટા છે. એને કસાય થાય એટલે અમને થાય એવી કોઈ જરૂરી વાત નથી. એમાં નબળા નથી અમે. નપુંસક એટલે એવા અમે નબળા નથી. કેવી રીતે કોઈ પરિણમે એટલે એની સામે અમે પરિણમી દઈએ. પતી ગયો, વાત પૂરી થઈ ગઈ. ઉદય ઉદયના કાળે પૂરો થઈ ગયો. એને સ્વરૂપ સામર્થ્યનો આધાર હોય છે. અમે એવા નથી, અમે તો એવામાં છીએ, સ્વરૂપમાં રહીએ એવા છે. એવો અંદર પુરુષાર્થ ચાલતો હોય છે. પછી બારમાં ધાંધલ ધમાલ જે થતું હોય થવા દે, થવા દે, આપણે કાંઈ નથી લેવા દેવા. પણ એ સાક્ષીરૂપે રહેવું અને બીજાને કરતા તરીકે ભાષ્યમાન થવું, તમે આમ કર્યું, તમે આમ કર્યું એટલે અમને આમ થાય છે, તમે આમ કર્યું માટે અમને આમ થાય છે, તમે આમ કરો છો માટે અમને આમ થાય, એ વખતે પુરુષાર્થ ખરો કરવાનો હોય છે. અને એ બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. એમ છતાં પણ કોઈને ખેદ દુઃખ અને અલાભનું કારણ જો એ ત્રણ બોલ લીધા હતા, અનુકૂળતાવાળા ન લીધા, સુખ રાગ ને લાભ ન લીધા. તેમ છતાં કોઈને ખેદ દુઃખ અને અલાભનું કારણ, ઓલામાં તો નાની ને અડતું નથી એટલે કોઈ રાગ કરે, કોઈ સુખનું કારણ માને, કોઈ લાભનું કારણ માને, કાંઈ નહીં. માનો તમે, માનો અમારે ક્યાં આવ્યું છે, અમે કાંઈ કર્યું જ નથી, પછી ક્યાં સવાલ છે. નિમિત્ત પીડ્યા હોય, લાભનું નિમિત્ત થયા હોય, સુખનું અને સુખી થાય એવું નિમિત્ત પીડ્યા હોય, કાંઈ ગણે નહીં ને, કાંઈ ગણે નહીં. અમારે લેવા દેવા જ નથી, અમે કાંઈ કર્યું જ નથી, પછી હું તમે માનો તો માનો, અમારે શું છે. પણ જ્યારે કોઈને દુઃખ થાય, નુકસાન થાય એવું કારણ તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનો અત્યંત વિકટપણું નથી. એવું કાંઈ થાય જ નહીં તો કંઈક જ્ઞાનીને કાંઈ વિકટતા નથી. અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. બે વખત લખ્યો છે. અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે એટલે એમને અનુલક્ષીને કોઈને દ્વેષ થતો હતો, કોઈને નુકસાનનું કારણ લાગતું હતું. એ બહુ જોરદાર ઉદય આ દિવસોમાં છે. 25માં અને 26માં વર્ષમાં ઘણો ઉદય વિચિત્ર આવેલો છે એમને. એક જગ્યાએ લખે છે કે ધડ ઉપર માથું ન રહીએ ને એવો જબરદસ્ત ઉદય ચાલે છે. છતાં પણ પોતે ઘણા પુરુષાર્થમાં એ ઉદયમાંથી પસાર થયા છે. શું કહે છે? એમ છતાં પણ કોઈને ખેદ દુઃખ અને અલાભનું કારણ તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે એવું એવો પ્રસંગ ન બને પ્રતિકૂળતાનો તો તે પ્રસંગમાં સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. ઓલા પ્રસંગમાં તો નથી, આ પ્રસંગમાં નથી. શું? કેમ કે એ તો લાભનું કારણ માને કે સુખનું કારણ માને, તો એમાં હું વિકટપણું, પોતે તો કાંઈ કરતા પણ આમાં છે નહીં એટલે વાંધો નથી. પણ બીજાને ગડબડ બહુ થઈ જાય છે ત્યારે પોતાને સ્થિરતા રહેવી અનુકૂળ આરોપ કરે તો ઠીક છે, આપણે કાઢી નાખવા માથેથી. પ્રતિકૂળ આરોપ, તમે અન્યાય કર્યો છે, એક તો તમારો દોષ છે ને તમે જોતા નથી, તમે સ્વીકાર કરતા નથી તમારો દોષ, તમે જ આ બધું ઊભું કર્યું. એ વખતે સાક્ષીપણે રહેવું એટલે એવો પ્રસંગ. અમને તો અત્યંત અત્યંત વિકટપણાનો વિકટપણાના પ્રસંગનો ઉદય છે એમાં પણ ઉદાસીનપણું, બસ એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે ધર્મ એટલે આચરણ. એમાં પણ ઉદાસીન થવું, ઉદાસીન થવું એટલે અપેક્ષા ન રાખવી કે આમ કેમ કરે છે, ઉપેક્ષા કરવી. આપણે જ્ઞાન માત્રપણે રહી જાઓ, જે કાંઈ છે તે જ્ઞેય માત્ર છે, સારા ખરાબનો પ્રશ્ન નથી. આપણે માત્ર જ્ઞાનપણે છીએ અને પ્રેક્ટિકલી એમ જ છે આત્મા. ખરેખર જુઓ તો આત્માને જ્ઞાન સિવાય બીજું શું થાય છે? કોઈ પણ પ્રસંગમાં જ્ઞાન સિવાય, એ પ્રસંગના જ્ઞાન સિવાય બીજું શું થાય છે? એના કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી? કાંઈ નહીં, જ્ઞાન કરવા સિવાય કાંઈ નહીં. જ્ઞાન કરવા સિવાય જરાક આગળ વધે એટલે વિભાવ થાય, ને માત્ર જ્ઞાતા પણ રહી જાય એટલે વાત પૂરી થઈ ગઈ. જગતના બીજા જીવો અને બીજા પરમાણુઓ પોતપોતાના સ્વકાળ અનુસાર પરિણમે, એમાં જ્ઞાતા દ્રવ્યને શું લેવા દેવા? કે કાંઈ નહીં. બસ એમાં ઉદાસીન પણે, જ્ઞાતા પણે, સાક્ષી પણે રહેવું એ જ સનાતન આચરણ જ્ઞાનીઓનું છે. અને એ પોતે એવી રીતે રહ્યા, અમે એ જ આચરણ અમને વર્તે છે એમ લખ્યું છે. શું એ જ આચરણ અમને ઉદયપણે વર્તે છે કે જે જ્ઞાનીઓને હું એ જ આચરણ છે અમારું. એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે, એટલે બનવાનું હશે તેમ બનશે. બહુ સરસ સિદ્ધાંત લીધો છે એમણે. વૃત્તિનું ઉપશમન ક્યારે થાય? દમન પણ ન થાય અને ઉપશમન ક્યારે થાય? ઉપશમન થવું એટલે યોગ્ય પ્રકારે શાંત થવું, એને ઉપશમન કહે છે. સમ્યક પ્રકારે શાંત થવું એને ઉપશમન કહે છે. યથાર્થ પ્રકારે, સમ્યક પ્રકારે શાંત થવું એને ઉપશમ કહે છે. ક્યારે? કે આ આત્મા જ્ઞાન સિવાય કઈ કરી શકતો નથી, એક તણખલાના બે ટુકડા કરવાની ક્રિયા આ આત્માના કાર્યક્ષેત્રની બહારની વાત છે. કરી શકતો નથી પછી કર્તૃત્વનો આકુળતા આવે ક્યાંથી? એટલે સીધી વૃત્તિ ઠરી જાય, પોતાની મર્યાદામાં આવી ગયો, હું કરી શકતો નથી. નહીતર શું થાય છે કે જ્યારે બીજા જીવો ખેદ કરે છે, કાર્યકારણનો આરોપ કરે છે, ત્યારે એને એમ ન કરવું જોઈએ, અને એમ ન કરે એના માટે પોતે કાંઈ ને કાંઈ રાગદ્વેષ કરી લે. એ જીવ એવા પરિણામ ન કરે એના માટે પોતે રાગદ્વેષ કરી લે. હવે તો પોતાના પોતાને કર્તૃત્વ આવી ગયું કે ન આવી ગયું? બીજો જીવ પરિણમે છે એના પરિણામનો કરતા પોતે કેવી રીતે થઈને કંઈ કરી શકે? તમારે આમ ન કરવું જોઈએ એમ કે ને, તમે આ ખોટું કરો છો, ખોટો આરોપ કરો, તમે જ ખોટું કરો છો. પણ એ જીવ એમ એ વખતે એ કાળે એમ જ પરિણમવાનો, અને એનું એવું જ પ્રતિબિંબ તમારા જ્ઞાનમાં આવવાનું, એને ફેરવવાનો તમે પ્રયત્ન કરો. એના પરિણામ એમ ન થવા જોઈએ એનો અર્થ શું? કે એના પરિણામ ફરવા જોઈએ. એનો કરતા કોણ થાય? જો પોતે થાય તો આકુલતા થાય, તો પોતાનો સ્વભાવ ધર્મ ચૂકે, ભૂલે, નાતા રહીએ, સ્વતંત્ર છે એનો સ્વકાળ એવો છે પરિણામવાનો. હું શું કરી શકું? એક તણખલામાં ફેરફાર ન કરી શકું તો બીજે હું શું કરી શકું? એવી રીતે એક ક્રિયા કરવાની શક્તિ નથી એમ થાય ત્યાં પરિણામ ઉપશમ થઈ જાય, શાંત થઈ જાય. તો કે પછી એનું રિઝલ્ટ શું? ઈશ્વર ઈચ્છા પ્રમાણે. ઈશ્વર ઈચ્છા એટલે કુદરતના ક્રમમાં જે કાળે જે ક્ષેત્રે જે પદાર્થનું જે પરિણામ થવાનું તે થવાનું. અને એમાં હેરફેર કરવાની ફેરફાર કરવાની કોઈની શક્તિ નથી. ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર જે થાવ તે થાવ, એથી આ આત્માને લાભે નથી, એ આત્માને નુકસાને નથી. જે થવાનું હશે તે થશે, તો થવાનું હશે તો થશે. એટલે મારા પણ રાખીને નહીં, પારકા પણ કરીને જેનું જે થવાનું હશે તે થશે. મારે કાંઈ સંબંધ નથી, હું તો જ્ઞાતા દ્રવ છું બસ. એવી રીતે સમ્યક પ્રકારે પરિણમનને જે ઉપશમ આવે છે, શાંત કરે છે, એ જ્ઞાની સંસારને તરી જાય છે. છેવટે એને બધા સંસારના પ્રસંગો બધા ખાતા હરખા થઈ નિષ્કર્મ દશાને મોક્ષને પામે છે. મોક્ષ એટલે નિષ્કર્મ દશા. પછી કોઈ કર્મ કરવાનું નહીં, કર્મ ભોગવવાનું ન રહ્યું. પતી ગઈ વાત. એ આખો પત્ર એમણે જ્ઞાની પુરુષના આચરણ ઉપર લખ્યો છે અને પોતાના પરિણમનને પણ સ્પષ્ટ કર્યું છે. Nice.